सहस्रमूर्तये सहस्रपादा शिशिरो रुबावये सहस्रनाम्नि पुरुषाय शाश्वते सहस्रकोटि युगधारिणे नमः असितगिरिसमं स्यात् कज्जलं सिन्धुपात्रे सुरतरुवरशाखा लेखिनी पत्रमूर्वी लिखति यदि गृहीत्वा शारदा सर्वकालं तदपि तव गुणानां मीशपारं नया त्वमेव माता च पिता त्वमेव त्वमेव बन्धुश्च सह त्वमेव विद्या धनिरं त्वमेव त्वमेव सर्वं मम देवदेव काये
યોગ ઉપર પોતાના વિચારોનું પ્રદર્શન કરતી વખતે ભગવાન શ્રી કૃષ્ણે એક વાત ઉપર ભાર મૂક્યો. યોગની સાધના એ કેવળ કોઈ વસ્તુની પ્રાપ્તિની સાધના નથી, પરંતુ સમસ્ત જીવનને પલટાવવાની સાધના છે. જે વસ્તુની પ્રાપ્તિ કરી હોય તે વસ્તુ પોતાના જીવનની અંદર ભળી જાય, ઉત્પ્રોત બની જાય, એની સાથે જીવન એક રૂપ બની જાય. પરમાત્માની પ્રાપ્તિ કર્યા પછી પણ પરમાત્મામય બની જાય જીવન, પરમાત્મામાં જ જીવાતું થઈ જાય, પરમાત્માની સાથે અભિન્ન એકતાનો અનુભવ કરે, એ યોગનું પરમ પ્રાપ્તવ્ય મનાય છે. અને પરમાત્માના સાક્ષાત્કારને માટે, શાંતિની પ્રાપ્તિને માટે ભગવાને શ્રીમદ ભગવદ્ ગીતામાં 6 અધ્યાયમાં બતાવ્યું. આત્મસંયમ યોગનું વર્ણન કરતી વખતે ધ્યાન સિવાય બીજો કોઈ રાજમાર્ગ નથી. ધ્યાન દ્વારા, ધ્યાનની સાધના જેમ જેમ આગળ વધે તેમ તેમ મન એકાગ્રતાનો, સ્થિરતાનો અનુભવ કરે, અને મન એકાગ્રતાનો અથવા સ્થિરતાનો અનુભવ કરે એટલે છેવટે પોતાની અંદર આત્માના ઊંડાણોમાં અવગાહન કરે. આત્માના ઊંડાણોમાં અવગાહન કરવાથી ધીરે ધીરે દેહાધ્યાસ અથવા દેહભાંધ પણ ભૂલાઈ જાય, સમાધિ અવસ્થાની પ્રાપ્તિ થાય. આ સમાધિ અવસ્થાની પ્રાપ્તિ પણ યોગનું લક્ષણ હતું, કારણ કે મહર્ષિ પતંજલિએ જે પ્રમાણે પોતાના યોગ દર્શનમાં કહ્યું છે તે પ્રમાણે સમાધિ તો યોગની સાધનાનું 8મું અંગ કહેવાય છે. જેમ એક સીડી અથવા નિસરણી હોય તેના 8 પગથિયા હોય, તો એ પગથિયાનો આધાર લઈને ઉપર ચડવાનું. 8 પગથિયા હોય તો 8મે પગથિયે બેસી રહેવાનું હોતું નથી. એવી રીતે યોગની સાધનાના જે 8 અંગો અથવા પગથિયા હોય, યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધારણા, ધ્યાન, સમાધિ, તો સમાધિનું જે 8મું પગથિયું છે એ પગથિયાને પણ ઉપર, એનું પણ અતિક્રમણ કરીને ઉપર જે પરમાત્મા છે એ પરમાત્માનો અનુભવ કરવો, એ યોગનું પરમ લક્ષ્ય અથવા તો ધ્યેય મનાય છે. સમાધિ ગમે તેટલો આનંદ આપનારી હોય, શાંતિ પ્રદાન કરનારી હોય, તો પણ સમાધિ એ જીવનનું પરમ લક્ષ્ય નથી. જીવનનું પરમ લક્ષ્ય તો પરમાત્મા છે, અને પરમાત્માનો સાક્ષાત્કાર કર્યા પછીથી કાંઈ પણ પ્રાપ્તિ કરવાની શેષ રહેતી નથી. માનવને પોતાને માટે કાંઈ શેષ રહેતું નથી, એને પોતાને શાંતિ સાંપડી જાય છે, એ પોતે સુખના અખંડ પારાવારની અંદર સ્નાન કરતો થઈ જાય છે. સર્વ પ્રકારની વાસનાઓમાંથી કામનાઓમાંથી એનું મન વિમુક્ત બની જાય છે. એને પોતાને પોતાની વ્યક્તિગત શાંતિ માટે, સુખાકારી માટે, પૂર્ણતાને માટે, મુક્તિને માટે કોઈ પણ પ્રકારની સાધના કરવાનું બાકી રહેતું નથી. પણ બીજાને માટે સાધના થઈ શકે, બીજાને શાંતિ આપવા માટે, બીજાને સુખ પહોંચાડવા માટે, બીજાને માર્ગદર્શન કરવાને માટે, પથ પ્રદર્શન પહોંચાડવાને માટે યોગીઓ સાધના કરતા દેખાય છે. કારણ કે સાધનાના બે પ્રકારના લક્ષ્યો શાસ્ત્રોએ બતાવ્યા છે. સ્વાંત સુખાય, પોતાની જાતના સુખને માટે, પોતાની જાતની શાંતિની પ્રાપ્તિને માટે સાધના ભક્તિની હોય, સાધના યોગની હોય તે કરવી, અને બીજું પણ લક્ષ્ય સાથે સાથે બતાવ્યું, પરજન હિતાય ચ. બીજા માનવોના અથવા જીવોના હિતોને માટે, કલ્યાણને માટે પણ, એમના અભ્યુત્થાનને માટે પણ સાધનાનો આધાર લેવો, બંને પ્રકારની સાધનાના લક્ષ્યાંકોને પૂર્ણ કરવા માટે યોગીએ જાગ્રત રહેવું જોઈએ. સૌથી પ્રથમ તો પોતાની શાંતિ, પોતાની સુખાકારી, વાસનાઓમાંથી અવિદ્યામાંથી પોતાની મુક્તિ, બંધનમાંથી મુક્તિ તેને પ્રાપ્ત કરવાની હોય છે. એટલા માટે ભગવાને ધ્યાન ઉપર આટલો બધો ભાર મૂક્યો છે. કારણ કે ધ્યાન સિવાય સમાધિ અવસ્થાની પ્રાપ્તિ ન થાય, અને સમાધિ અવસ્થાની પ્રાપ્તિ થયા સિવાય આત્મદર્શન, જે આત્મા અંદર છે તેનો સાક્ષાત્કાર ન સદાય, અને જ્યાં સુધી આત્માનો સાક્ષાત્કાર સદાય નહીં ત્યાં સુધી અંદરની શાંતિની પ્રાપ્તિ થઈ શકતી નથી. એટલે ગીતાના છઠ્ઠા અધ્યાયમાં જ્યાં પરમાત્માના સાક્ષાત્કારની વાત આવે છે, ત્યાં ધ્યાનની પ્રક્રિયાને સમજાવવાને માટે ભગવાને કેટલાય શ્લોકો વર્ણવેલા છે. સંકલ્પ પ્રભવાન કામાન ત્યક્ત્વા સર્વાન અશેષતઃ મનસૈવેન્દ્રિય ગ્રામમ વિનિયમ્ય સમંતતઃ શનૈ શનૈરુપરમેદ બુદ્ધ્યા ધૃતિ ગૃહીતયા આત્મસંસ્થમ મન કૃત્વા ન કિંચિત અપિ ચિંતયે. કાંઈ પણ ચિંતન મનન ન કરવું, મનને શાંત કરી દેવું ધ્યાનની અંદર. અને મન જ્યારે એકદમ શાંત અવસ્થાએ પહોંચી જાય છે ત્યારે શું થાય છે? ભગવાન કહે છે પ્રશાંત બની જાય છે. અત્યારે માનવનું મન પ્રશાંત નથી, અત્યારે માનવનું મન અશાંત છે. શાંત નથી, અશાંત. અશાંત અવસ્થામાંથી આગળ વધવા માટે સાધનાનો આધાર લઈ અને ધીરે ધીરે માનવ અશાંત અવસ્થામાંથી શાંત અવસ્થામાં પ્રવેશ કરે છે, શાંત બને છે, મન શાંત થાય છે, ચંચલતા રહિત થાય છે, વાસના રહિત થાય છે, વિકારોમાંથી મુક્તિ મેળવે છે, સંકલ્પ વિકલ્પો પણ શાંત થવા લાગે છે, ભય શાંત થાય છે, અહંકાર શાંત થાય છે, આસક્તિના અંકુરો શાંત થાય છે. અને જેમ જેમ શાંત થતું જાય છે મન, તેમ તેમ અંદરનું જે સુખ છે તે સુખનો અનુભવ પણ સહજ અથવા સ્વાભાવિક બની જાય છે. જેમ જેમ ધ્યાન આગળ વધતું જાય, જેમ જેમ સમાધિ અવસ્થાનો અનુભવ સહજ બનતો ચાલે, અને પછીથી જ્યારે આત્મદર્શન થઈ જાય ત્યારે શાંત અવસ્થામાંથી આગળ વધીને સાધક પ્રશાંત અવસ્થામાં પ્રવેશે છે. તો ત્રણ પ્રકારના તબક્કાઓ સાધનાત્મક અભ્યાસક્રમના છે. અશાંતિનો તબક્કો, શાંતિનો તબક્કો, પ્રશાંતિનો તબક્કો. પ્રબળ શાંતિ, પ્રખર શાંતિ, જેનો કદી નાશ થતો નથી, એકવાર પ્રાપ્ત થયા પછી, અનુભવ્યા પછી તેવી શાંતિ જ્યારે સાધકને સાંપડે ત્યારે એ સાધક પ્રશાંતિને પામ્યો તેમ ગણાય છે. તો એને માટે ભગવાન કહે છે શાંતિમ નિર્વાણ પરમામ મત સંસ્થામ અધિગચ્છતિ પ્રશાંત મનસમ યેનમ યોગિનમ સુખમ ઉત્તમમ उपैति शांतरजसम ब्रह्म भूतम अकलमशम। मन जारे प्रशांत बनी जाए एनी बधीज अशांति नो शमन थई जाए त्यारे सर्व प्रकारना रजस नो नाश थई जाए, सर्व प्रकारना दोषो एमाथी शांत बनी जाए, सर्व प्रकारनी मलिनता माथी मन मुक्ति मेळवे छे अने एना परिणामे पछीथी એ પરમાત્માનો સીધો સંપર્ક સાધે છે। પરમાત્માનું અનુસંધાન, પરમાત્માનો સાક્ષાત્કાર એ પોતાની અંદર કરે છે તો એની શક્તિઓનો પછી વિકાસ થાય છે, આપોઆપ વિકાસ થાય છે। જેમ જેમ સાધક પરમાત્માનું અનુસંધાન સાધતો ચાલે છે તેમ તેમ પરમાત્માના અસાધારણ અનુગ્રહને પરિણામે એની પોતાની અંદર કેટલીક આત્માની શક્તિઓ પ્રાદુર્ભાવ પામે છે, બળવાન બનતી ચાલે છે। રામાયણની અંદર આવે છે, વાલ્મીકિ રામાયણની અંદર, રામચરિત માનસ, તુલસીકૃત રામાયણની વાત હું નથી કરતો, અત્યારે વાલ્મીકિ રામાયણની વાત કરું છું। કારણ કે વાલ્મીકિ રામાયણ અને તુલસીકૃત રામાયણ બંનેની અંદર કેટલીક વાર કથાઓમાં થોડાક ફેરફારો આવે છે, થોડાક ફેરફારો આવે છે। તો રામચરિત માનસની અંદર જે તપસ્વીનીનું વર્ણન કરવામાં આવ્યું છે એ તપસ્વીનું વર્ણન જરા જુદી રીતે કરવામાં આવ્યું છે, અને વાલ્મીકિ રામાયણમાં તે જ તપસ્વીનું વર્ણન કરવામાં આવ્યું છે તે વળી જુદી જ રીતે કરવામાં આવ્યું છે। એટલે આપણે મૂળને વફાદાર રહીએ તો સાફ, મૂળ તુલસીદાસજી મહારાજ પણ રામચરિત માનસની રચના પહેલા વાલ્મીકિ રામાયણના અનુરાગી હતા અને વાલ્મીકિ રામાયણની કથા ઠેર ઠેર વાંચતા હતા અને સંભળાવતા હતા, પરંતુ જીવનની ઉત્તરાવસ્થામાં એમણે રામચરિત માનસની રચના કરી તો કથામાં ક્યાંક ક્યાંક વાલ્મીકિ રામાયણની કથા કરતા થોડું થોડું પરિવર્તન આવ્યું, તો જ પછી કૃતિમાં નવીનતા અથવા થોડીક મૌલિકતા આવી શકે ને। તો મહર્ષિ વાલ્મીકિનું જે રામાયણ છે તે એક ઇતિહાસ છે, તુલસીદાસજીનું રામાયણ છે તે ઇતિહાસ તો છે પણ ઇતિહાસ વત્તા કથા છે, કથાની અંદર થોડુંક પરિવર્તન આણી શકાય, થોડુંક જનમનોરંજન કરવા માટે કોઈ પ્રસંગોને જુદી રીતે રજૂ કરી શકાય, પણ ઇતિહાસમાં તે વસ્તુ થાય નહીં। ઇતિહાસમાં તો જેવું બન્યું હોય તે જ પ્રમાણેની રજૂઆત કરવી પડે ને। મહર્ષિ વાલ્મીકિનું રામાયણ એક ઐતિહાસિક દસ્તાવેજ છે, એની અંદર તે તપસ્વીનું વર્ણન કરવામાં આવ્યું છે જે તપસ્વીની પાસે શ્રીરામ વનવાસના સમય દરમિયાન ગયા હતા। રામ અને લક્ષ્મણ બંને ગયા સીતાના હરણ પછી, સીતાને જ્યારે અશોક વાટિકામાં રાખવામાં આવી હતી તો તે પછીથી રામ લક્ષ્મણની સાથે સીતાની ખોજમાં સીતાને માટે વ્યથાનો અનુભવ કરતા કરતા વિલાપ કરતા કરતા ગયા હતા અને ત્યાં ગળા તપસ્વીનીનો મેળાપ સમાગમ થયો। આપણને એમ લાગે કે ભારત વર્ષની અંદર પ્રાચીન કાળમાં એટલે રામાયણ કાળ મહાભારત કાળ કરતા પણ જૂનો કાળ ગણાય છે, કારણ કે ભગવાન કૃષ્ણ પહેલા રામ થયા, તો રામાયણ કાળની અંદર પણ સ્ત્રીઓ અધ્યાત્મ માર્ગે કેટલી બધી આગળ વધતી હશે, કેટલી બધી આગળ ચાલતી હશે, કેવો ઉત્તરોત્તર વિકાસ કરતા કરતા વિકાસના સર્વોચ્ચ ક્રમની પ્રાપ્તિ કરી ચૂકી હશે, જીવન મુક્ત બનતી હશે, ધન્ય બનતી હશે, એ આપણને વાલ્મીકિ રામાયણને વાંચ્યા પછી લાગે છે। કારણ કે ત્યાં એક એવી તપસ્વીનીનું વર્ણન છે જેણે વર્ષોના ધ્યાનની સાધના કરી, સમાધિનો અભ્યાસ કર્યો, સમાધિની પ્રાપ્તિ પણ કરી અને તે પછી પણ પરમાત્માનો પ્રેમ એના જીવનની અંદર પરાકાષ્ઠાએ પહોંચ્યો હતો, કે યોગ અને ભક્તિ બંનેનો સમન્વય એના જીવનની અંદર થયો હતો અને પરમાત્માની અસીમ અનુકંપાના પરિણામે એને દિવ્ય દ્રષ્ટિની પણ પ્રાપ્તિ થઈ હતી, કેટલીક અસાધારણ શક્તિઓ પણ એની અંદર આપોઆપ આવિર્ભાવ પામી હતી। એના ગુરુ હતા, એ ગુરુએ એને કહેલું કે તું આ સ્થાનમાં રહેજે, ત્યાં સુધી રહેજે જ્યાં સુધી શ્રી રામ આ સ્થાનની અંદર આવે, અને શ્રી રામ આ સ્થાનમાં આવે પછીથી તારું કાર્ય પરિસમાપ્તિ પર પહોંચી જશે પછી તું તારા જીવનની લીલાને સંકેલી લે ત્યાં સુધી યારે છે. વાલ્મીકી મુનિ પોતાના રામાયણમાં આ વાત લખે છે. અને એ જે સ્ત્રી હતી તપસ્વીની અથવા યોગીની, એના ગુરુ પણ સર્વસમર્થ હતા, પરમ જ્ઞાની, પરમ યોગી, પરમ ભક્ત હતા. એટલે આ તપસ્વીની સ્ત્રીને પોતાના ગુરુને માટે ઘણું ગૌરવ હતું કે મારા ગુરુ ઘણા ઊંચી કક્ષાએ પહોંચેલા છે. એની સેવા આ તપસ્વીનીએ જીવનમાં જ્યારે યુવાવસ્થા હતી ત્યારે મન મૂકીને કરી હતી, અને એના પરિણામે પોતાના ગુરુની સન્નિધિ અને પોતાના ગુરુની સેવા એ બંનેને લીધે આ તપસ્વીના ઉપર એના સદગુરુનો અનુગ્રહ વરસ્યો, અને વરસવાથી એની સાધનાનો પથ સરળ બની ગયો હતો. એને ગુરુએ શુભાશીર્વાદ પ્રદાન કર્યા હતા. એટલે આ તપસ્વીની પણ અખંડ યૌવનવાળી દેખાતી હતી. એની ઉંમર ઘણી મોટી હતી, છતાં પણ જ્યારે શ્રીરામ લક્ષ્મણ સાથે ગયા આશ્રમમાં એના, તો તે વખતે આ તપસ્વીની યુવાવસ્થામાં દેખાતી હોય તેવું લાગતું હતું. એને કોઈ પણ પ્રકારનો વ્યાધિ સતાવતો નહોતો, અને તપસ્વીનીને પહેલેથી ખબર પડી ગઈ હતી કે શ્રીરામ હવે મારા આશ્રમમાં આવવાના છે મારા ગુરુના કહ્યા પ્રમાણે. એટલે તપસ્વીની શ્રીરામ અને લક્ષ્મણનો સત્કાર કરવાને માટે તૈયાર બની ગઈ. રામ અને લક્ષ્મણ જ્યારે એના આશ્રમની અંદર પ્રવેશ્યા ત્યારે આ તપસ્વીનીએ તેમનો સ્નેહપૂર્વક સત્કાર કર્યો અને ઉત્તમ પ્રકારના આસનો પ્રદાન કરીને તેમને આસનો પર વિરાજમાન થવાને માટે કહ્યું અને એમની પૂજા પણ કરી. તે વખતે શ્રીરામ તો વિષાદમગ્ન હતા, વ્યથા એમને હતી. સીતાનું હરણ થયેલું એટલે દુઃખનો અનુભવ કરતા હતા. ભગવાનને કાંઈ દુઃખ નથી, સંતોને પણ કાંઈ દુઃખ હોતું નથી, પણ કેટલીક વાર દુઃખનો અનુભવ એમને કરવો પડે છે, કેટલીક વાર દુઃખ બતાવવું પડે છે. જો આપણે રામલીલા જોવા જઈએ અને રામલીલામાં જે રામ બન્યો હોય એની સીતા, જે સ્ટેજ પરની સીતા હોય, રામલીલામાં તો સ્ટેજ પરની હોય ને, એના ઘરની કાંઈ સીતા હોય નહીં. કોઈક પુરુષ પણ સીતા બની ગયો હોય પણ કપડાં સ્ત્રીના પહેરેલા હોય, તો તે જ્યારે આવે અને એ સીતાનું હરણ થઈ જાય તો જે રામ બન્યો હોય તેને રડવું પડે છે, જરા વિલાપ કરવો પડે. આ સીતા તું ક્યાં ગઈ, તારા વગર મને કાંઈ ગમતું નથી, મારું જીવન હવે અકારું લાગે છે, મારું જીવન હવે હું શાંત કરી દઉં તેવું મને તૈયાર કરે છે, તારા સિવાય ગોદાવરી નદી, તારા સિવાય પંચવટી, બધું જ મને અત્યારે નીરસ લાગે છે. આવું બોલવું પડે છે તો જ રામાયણ સારી રીતે થઈ શકે ને. અને જે રામલીલા જોવા આવ્યા એમને પણ આનંદ આવ્યો, કહો કેટલું બધું સારું. એક ભાઈએ મને કહેલું, બહુ બુદ્ધિમાન ભાઈ હતા, મને કે યોગેશ્વરજી રામ કાંઈ બહુ ઉત્તમ કોટીના પુરુષ ના ગણાય. મેં કહું કેમ, તો કે સીતાનું હરણ થયું એમાં એમણે આ વિરહની વેદનાથી વ્યતીત થઈને આવું શા માટે કહેવું જોઈએ કે હે સીતા તારા વગર મને ગમતું નથી. એ તો સીતા જાય તોય ગમે, ન જાય તોય ગમે, એમાં મને શું નથી ગમતું. એ તો સાધારણ માણસની સ્ત્રીનું અપહરણ થઈ જાય તો એની દશા આવી થઈ જાય, અને એ રડવા માંડે કે મને ખાવાનું ભાવતું નથી, વાત કરવાનું ભાવતું નથી, દુકાને જવાનું ભાવતું નથી, નોકરી કરવાનું ગમતું નથી. ને સાધારણ માણસ આવું કરે, રામ જેવા રામ ભગવાનના હોતા તે આવું કરે. અમારું મનમાં શંકા થઈ જાય, એ રામ ભગવાન હોય તો આવું બધું કરતા હશે. તમે કહો ત્યારે શું કરે તે કહો. રામને માટે બે જ વાતો કરવાની હતી, સીતાનું હરણ થયું અને જ્યારે પંચવટીમાં આવ્યા અને પંચવટીને સીતા વગરની જોઈ, તો રામને માટે વ્યથાનો અનુભવ કરીને એ વ્યથાને વાચા આપવાની હતી, એક સારા માણસ તરીકે વાચા આપવાની હતી. સીતા તારા વગર બધું સૂનું લાગે છે એ કહેવાનું હતું. આંખમાં જરા આંસુ પણ પાડવાના હતા. નૈસર્ગિક રીતે, પ્રાકૃતિક રીતે, સ્વાભાવિક રીતે આંસુ આવે, કઈ આંસુ લાવવાના હોય નહીં પણ આવી જ જાય, એ કરવાનું હતું. અથવા બીજો કોર્સ ઓફ એક્શન, એનો બીજો પ્રવૃત્તિનો અંગ એવું હોઈ શકે કે અરે સીતા તું ગઈ તો બહુ જ આનંદ મને થઈ ગયો, હો પંચવટી વધારે સરસ લાગે છે, હવે એકલો રહીને વધારે દૂધ પી શકીશ, એકલો રહીને વધારે ખાઈ શકીશ, હવે માથાકૂટ ઓછી મારે તને જોવાની, તારી સાથે વાતો કરવાની, મારો સમય ઘણો બચશે, સીતા બહુ જ મને આનંદ છે, બહુ જ મને આનંદ છે. આમ રામ કે, રામ જો આમ કે તો એ લોકો તો વાતો જ કરવાના રામની, કે જોયું પોતાની સ્ત્રીનું હરણ થયું તોય રામનું જરા પણ રૂવાડું વાળતું નથી, જરાય દુઃખ નથી. જેને વાતો જ કરવી છે ને એ તો બધી રીતે વાતો કરવાની. રામ રડશે તોય વાતો કરવાના, અને રામ હસશે તોય વાતો કરવાના, અને રામ રડશે નહીં, રામ હસશે નહીં, અને આમ થાવકાથી ને બેસી જ રહેશે, જોયા કરશે મૂળની જેમ, તોય માણસો વાતો કરવાની ટેવ પડી તો વાતો કરવાના. કે જો પથરો છે પથરો, આ કઈ માણસ ના, પોતાની સ્ત્રી જતી રહી આમ થાવકો થઈને મોટો બેઠો. જુઓ હવે આને ક્યાં પહોંચી વળાય આપણા. એટલે રામે કે કૃષ્ણે અવતાર લીધા છે એ પછી આદર્શ મનુષ્યને જાજે તે પ્રકારના વ્યવહારો કર્યા. જે વખતે જેવા વ્યવહારો આદર્શ મનુષ્યને જાજે તેવા કરવા જોઈએ તેવા કર્યા. તો આદર્શ મનુષ્યને કેવો વ્યવહાર જાજે? પોતાની પત્નીનું હરણ થાય તો આદર્શ મનુષ્ય કઈ હશે નહીં, આદર્શ મનુષ્ય કઈ ઠાવકો થઈને બેસી રહે નહીં. આદર્શ મનુષ્ય પણ વ્યથાનો અનુભવ કરે, પરંતુ એ વ્યથાનો અનુભવ કર્યા પછી આદર્શ મનુષ્યની બુદ્ધિ ચલાયમાન ન થાય, કુમાર્ગગામી ન બને. આ રામની વિશેષતા છે કે સીતાનું હરણ થયું એમ કોઈની પણ સીતાનું હરણ ધારો કે થઈ જાય, સ્ટેજ પરની સીતાનું નહીં ખરેખરી સીતાનું થઈ જાય, તો બહુ તો એક વર્ષ રાજુએ બે વર્ષ રાજુએ છાપાઓમાં આપે, કોવાય છે કોવાય છે, કોઈ લઈ ગયું છે સીતાને, પત્તો આપનારને ઇનામ આપીશું વગેરે કરે, અને પોલીસમાં રિપોર્ટ કરે, અને છતાં પણ સીતા ન મળે. અને રામ જો આજના જમાનાના બહુ કાચા પોચા હોય તો બે ચાર વર્ષ પછી મિત્રો કે મૂકો ને લપ, હવે ગઈ તો ગઈ, તમે બીજી કરી લો, શું વાંધો છે, સમજી ગયા છે. તો એ કાંઈ આટલા બધા વર્ષો સુધી રામની પેઠે વનમાં એકલા રહે નહીં સીતા વગર, તરત જ બુદ્ધિ ચંચલ બની જાય. જો ખરેખર માણસ વિકારી હોય નહીં, સન્માર્ગ ગામી ન હોય, તો બુરે માર્ગે ચાલ્યો જ જાય. હા ભાઈ ચાલો, ગઈ તો ગઈ, કઈ વાંધો નહીં, આપણે બીજી કરશું, વાંધો ન, અને કરી પણ. રામે આવો વિચાર ન કર્યો. રામ સીતાને જ વફાદાર રહ્યા, સીતા રામને જ વફાદાર રહી, એમની મહાનતા સૂચવે છે, એમની શ્રેષ્ઠતા સૂચવે છે. રડવું તો આવે રામને, પણ એ રુદન એમને નીતિના માર્ગમાંથી, સદાચારના માર્ગમાંથી, એક પત્ની વ્રતમાંથી ચલાયમાન કરી શક્યું નહીં. રુદન વ્યથા ચલાયમાન કરી શકી નહીં, વ્યથાને શાંતિપૂર્વક સહન કરી શક્યા, અને પોતાનું જે કર્તવ્ય હતું તે કર્તવ્યનું અનુષ્ઠાન કર્યું. આવા રામ આ તપસ્વિનીના આશ્રમમાં પ્રવેશ્યા. તપસ્વિનીને ખબર હતી કે રામનું હૃદય વ્યથાથી વ્યથિત થયેલું છે. હવે રામની વ્યથાને જોયા પછીથી આ તપસ્વીએ પોતાના સદગુરુને યાદ કર્યા, કહ્યું કે મારા ગુરુ મતંગ મુનિ, આ મતંગ મુનિ અહીં રહેતા હતા, હું બહુ નાની હતી ત્યારથી એમની સેવામાં સમર્પિત થયેલી હતી, મેં સંકલ્પ કર્યો હતો કે પરણું તો પ્રીતમ પ્યારો, અખંડ સૌભાગ્ય મારો, રાંડવાનો નાવે વારો રે મોહન પ્યારા. પ્રભુને જ વરવું જગતમાં આવીને, જીવ શિવને વરે એમાં જ એનું કલ્યાણ શ્રેય છે, સાચું એ જ સાચું કામ લાગે તેવું છે મેં સંકલ્પ કરેલો, અને સદગુરુની કૃપાથી હું યોગના બધા જ અંગોમાં નિષ્ણાત બની ગઈ, પારંગત બની ગઈ, સમાધિ સુધી પહોંચી ગઈ. અંદર જે પરમાત્માનો પવિત્રતમ પ્રકાશ હતો એ પરમાત્માના પવિત્રતમ પ્રકાશનું મને દર્શન થયું, અને ચારે કોર હવે હું પરમાત્માનું દર્શન કર્યા કરું છું. ચારે કોર પરમાત્માનું દર્શન કરવાનું મારે માટે સહજ બની ગયું છે. આ મારા ગુરુને હું અત્યારે ભાવભીની અંજલિ આપું છું. ગુરુએ મને કહેલું કે શ્રી રામ તમારા આશ્રમમાં પધારશે, એનું તમે સ્વાગત કરજો. આજે ગુરુની એ ભવિષ્યવાણી સાચી પડી છે એ જોઈને મને આનંદ થાય છે, ખૂબ આનંદ મળે છે. ગુરુની ભવિષ્યવાણી સાચી પડે, સંતોની ભવિષ્યવાણી સાચી જ પડે. જો સંતો પર પરમાત્માની કૃપા હોય તો એ જે કે તે સાચું જ પડે છે. અમારા સર્વેશ્વરીમાં સર્વિસ કરતા હતા, ઘરમાં રહેતા હતા, પ્રિન્સિપલ તરીકે કામ કરતા હતા, ભગવાનની ભક્તિ કરવાની ભાવના હતી, પણ કઈ બીજી એવી કલ્પનાઓ ન હતી. પણ આજથી કેટલાય વખત પહેલા મેં એમને લખી આપ્યું કે તમારા સંસ્કાર જ એવા છે કે ઘરમાં રહી શકો જ નહીં, તમારા સંસ્કાર જ એવા છે કે સંસારમાં રહી શકો જ નહીં, તમારા સંસ્કાર જ પૂર્વજન્મના એવા છે કે નોકરી કરી જ શકો નહીં, તમારા સંસ્કાર જ એવા છે કે ભગવાનને માટે સમર્પિત થવું જ પડે, તમારા સંસ્કારો જ એવા છે કે તમે બહાર રહેશો જશો, તમારી દ્વારા કેટલાયને લાભ થશે. એમને લખી આપ્યું છે કેટલાય માણસો તમને ફૂલના હારો પહેરાવશે, પૂજન કરશે. અત્યારે બધું સાચું પડ્યું, પણ એ તો બધું મેં 2-3 વર્ષ પહેલા એમની ડાયરીમાં લખી આપ્યું. સૌથી પહેલા એમના ગામમાં હું ગયો એ પહેલા એમને આ વાત લખી આપી હતી. અત્યારે ડાયરી એમની પાસે છે, એ વાંચે છે તો એમને નવાઈ લાગે છે. ઓ આ તો મને કલ્પના પણ નહીં કે હું પ્રિન્સિપલ તરીકે રાજીનામું આપી દઉં ભગવાનની માર્ગે આગળ જવા માટે. આ તો મને બહુ કલ્પના પણ નહોતી, તે વસ્તુ સાચી છે. તો થાય જ છે. જીવ જે સંસ્કારોને લઈને આવે છે તે જ પ્રમાણે થાય છે. અને જો એના એવા સંસ્કારો નથી તો જીવ ગમે તેટલો પુરુષાર્થ કરે તો પણ એ ફળતું નથી. ભગવાનની ઈચ્છાનો જ વિજય થાય, માનવની ઈચ્છાનો વિજય થતો જ નથી. ભગવાન તે જીવને તે રીતે જ આગળ વધારે છે જે રીતે એના સંસ્કાર હોય. પણ જેની દિવ્ય દ્રષ્ટિ હોય તે જાણી લે છે પહેલેથી કે આ જીવ આ ખાતાનો છે, આ જીવ આ માર્ગે ચાલ્યા કરવાનો, એને અનુકૂળતાઓ મળવાની જ. કોશિશ કરે તો પણ નહીં રહી શકવાનો, નીકળી જ જવાનો, અને નીકળવાથી તેનું કલ્યાણ થવાનું, નીકળવાથી બીજાનું પણ કલ્યાણ થવાનું, એ જાણી શકે છે. કે મારા ગુરુ મતંગ મુનિએ પહેલેથી મને કહ્યું હતું કે આ રીતે થવાનું છે, અને તમારા દર્શનથી મને અત્યારે આનંદ આનંદનો અનુભવ થાય છે. બહુ સારી વાત છે. વાલ્મીકી રામાયણની અંદર આ પ્રકારે તપસ્વીની શ્રેષ્ઠ શબરીના પાત્રને વર્ણવવામાં આવ્યું. તપસ્વીની શ્રેષ્ઠ મતંગ મુનિની શિષ્યા શબરી એનું પાત્ર આવું આવે છે. તુલસીકૃત રામાયણમાં આટલું સુંદર પાત્ર નિરૂપણ મહર્ષિ વાલ્મીકીના રામાયણ જેવું શબરીનું નથી. બહુ સુંદર પાત્ર, તપસ્વીની છે. વાલ્મીકી રામાયણની શબરી તપસ્વીની યોગીની દિવ્ય દર્શના છે, અને રામને પણ આશ્વાસન આપે છે શબરી. એવી મહાન શબરી છે વાલ્મીકી રામાયણની. આપણને થાય કે આપણી બહેનો પણ કેટલી મહાન હતી. પ્રાચીન કાળની અંદર ગાર્ગી જેવી હતી, મૈત્રેયી હતી, મદાલસા હતી, તે જ રીતે સુલોચના હતી, એ જ રીતે આ શબરી પ્રાચીન કાળનું આપણું પાત્ર. સ્ત્રીઓ કેટલી બધી ઉન્નતિ કરતી હશે, કેટલી બધી આગળ યોગના માર્ગમાં પણ આગળ વધતી હશે. જેમ યોગ વાસિષ્ઠમાં ચુડાલાની વાત આવે છે, ચુડાલાનું આખ્યાન, મહાન સ્ત્રી છે, સિદ્ધ સ્ત્રી છે, સિદ્ધ યોગીની છે. તો પરમાત્માના દ્વાર પુરુષો અને સ્ત્રીઓ બધાને માટે ખુલ્લા છે. આપણા શાસ્ત્રો જે કહે છે તે આપણને સાચું લાગે છે. અને રામની વ્યથાને જોયા પછી શબરીએ કહ્યું, રામને શબરીએ કહ્યું, રામ ચિંતા ન કરો, વેદનાનો અનુભવ કરો તમે બરાબર છે, પણ વેદનાથી વધારે વ્યથિત ન થશો. હું અહીંયા બેઠી બેઠી જોઈ શકું છું. મારા ગુરુનો જે અનુગ્રહ મારા પર થયો છે એને લીધે મને જે દિવ્ય દ્રષ્ટિ સાંપડી છે એને લીધે અહીંયા બેઠી બેઠી આ પંપા સરોવર અહીંયા બેઠી બેઠી હું જોઉં છું. મતંગ મુનિના આશ્રમમાંથી દૂર જોઈ શકું છું, બધું જ જાણી શકું છું. હાથમાં રાખેલા પદાર્થની પેટે ભૂત ભાવિ મારી આગળ સ્પષ્ટ છે. સીતા અત્યારે અશોક વાટિકામાં છે, લંકામાં છે, વૃક્ષની નીચે વિરાજમાન છે, તમારું ધ્યાન ધરે છે. તમને મળશે સીતા, જરાય ચિંતા ન કરતા, હું મારી દિવ્ય દ્રષ્ટિથી તમને કહું છું. હવે તમે અહીંથી આગળ વધો, સિદ્ધાને સીધા દક્ષિણ દિશામાં જજો. ત્યાં આગળ એક દિવ્ય આત્મા તમારી પ્રતીક્ષા કરી રહ્યો છે. પર્વત પર આત્મા વસે છે, એનું નામ સુગ્રીવ છે. એની સાથે તમારી મિત્રતા થશે, અને સુગ્રીવ સાથે મિત્રતા કરાવનારો તમારો દિવ્ય સેવક છે, જે દરેક જન્મે તમારો સેવક થાય છે. તે તમને ત્યાં લઈ જશે, અને પછીથી એ સુગ્રીવ તમને સીતાની ખોજમાં સહાયતા પહોંચાડશે. આ બધું ભવિતવ્ય છે, ડેસ્ટિન્ડ જેને આપણે અંગ્રેજીમાં કહીએ, રીટ ઓફ ફેટ કહીએ છીએ જેને આપણે, વિધિના લેખ. શબરીએ કહ્યું આ વિધિના લેખ છે, નિશ્ચયાત્મક રીતે આ થવાનું છે. તો તમે ચિંતા ન કરો, મારા ગુરુની કૃપાથી આ ભાવિને હું જોઈ રહી છું. હવે તમે શાંતિપૂર્વક આગળ વધો. રામ તમે તો બધું જાણો છો, છતાં પણ મારા ગુરુની કૃપાથી મને જે જણાવ્યું છે તે હું તમને કહું છું. સુગ્રીવ સાથે મેળાપ જરૂર કરજો, સુગ્રીવ સાથે મિત્રતા કરજો, સુગ્રીવ તમને સહાયતા પહોંચાડશે. બોલો કેવી સ્ત્રી છે. તુલસીકૃત રામાયણમાં આટલી મહાન શબરીનું દર્શન આપણને થતું નથી. દિવ્યદર્શી શબરી ત્યાં આપણને દેખાતી નથી. ત્યાં તો બહુ સાધારણ બની જાય છે શબરી. બોરોને ભેગા કરનારી, ખાનારી, એઠા બોરને એક બાજુ રાખનારી, વળી રામને પ્રેમથી પ્રેરાઈને ખવડાવનારી, આવી શબરીનું, સાધારણ સ્ત્રીનું દર્શન થાય. આ તો દિવ્ય સ્ત્રી છે, અલૌકિક સ્ત્રી. ભૂત ભવિષ્યના પડદાઓ જેના મનરૂપી ચક્ષુ આગળથી અટી ગયા છે, જેના ઉપર પરમાત્માનો અખંડ કૃપા વરસાદ વરસી રહ્યો છે, જેને પોતાના સદગુરુમાં અચલ શ્રદ્ધા છે, અને જે પોતે પણ એટલી બધી ઉચ્ચ કક્ષાએ પહોંચી ગઈ છે, એ શબરી આપણી ભારતીય સંસ્કૃતિનો ગૌરવ વધારનારી. એને માટે આપણે વાલ્મીકી રામાયણ વાંચવું જોઈએ. સમર્પણ પુસ્તક વાંચ્યો, ન વાંચ્યું હોય તો આપણું વાલ્મીકિ રામાયણ ઉપરથી આખી રામાયણની કથા આપણે બે ભાગમાં લખી છે, એનું નામ સમર્પણ છે. ભાગ એક, ભાગ બે, એની અંદર આ શબરીને તમે વાંચી શકો, આ વર્ણન તમે શબરીનું જોશો. કારણ કે મહર્ષિ વાલ્મીકિના રામાયણના આધાર પર આખા રામાયણની કથાનું આલેખન આપણે કર્યું છે. ભારતીય સંસ્કૃતિના મૂળિયાને વફાદાર રહીને આપણને એમ લાગે કે સ્ત્રીઓ પણ કેટલી બધી ઉચ્ચ કક્ષાએ પહોંચતી હતી. પછી શ્રીરામ ત્યાંથી વિદાય થાય છે શાંતિપૂર્વક, શબરી એમને વિદાય આપે છે પ્રેમપૂર્વક, અને પછીથી શબરી શાંતિપૂર્વક બેસે છે, જાણે છે કે મારા જીવનનું પરમ પ્રાપ્તવ્ય મને પ્રાપ્ત થઈ ગયું. શ્રીરામના દર્શન, ભગવાન શ્રી રામના રૂપમાં મારા આશ્રમમાં મારા સદગુરુના આદેશાનુસાર પધાર્યા, સૂચનાનુસાર પધાર્યા, દર્શન મેં કર્યું, આનંદ થઈ ગયો. હવે મારે જીવન જીવવાનું કોઈ પણ પ્રકારનું કોઈ પણ રીતનું પ્રયોજન રહ્યું નહીં. હવે હું શાંતિથી મારા શરીરનો ત્યાગ કરું. તો સમાધિ અવસ્થામાં પછી પદ્માસન વાળીને શબરી બેસી જાય છે અને પોતાની ચિત્ત વૃત્તિઓને એકાગ્ર કરી પ્રાણાયામના પોતાના અભ્યાસના પરિણામે પ્રાપ્ત થયેલા પ્રાણના નિરોધ દ્વારા પોતે પોતાના આત્માને શરીરમાંથી બહાર કાઢી નાખે છે. શરીર પડી રહે છે, આત્મા ચાલી જાય છે, પરમાત્માની અંદર ઓતપ્રોત બની જાય છે, હળા શાંત થઈ જાય છે. શબરી કેટલું તેજસ્વી પાત્ર છે, કેટલું ઓજસ્વી પાત્ર છે, અને છતાં પણ ભક્તિશાળી પાત્ર છે. એને જીવનની અંદર દિવ્ય શક્તિની પ્રાપ્તિ થઈ છે અને છતાં પણ ભગવાનની ભક્તિ એના જીવનની અંદર ચાલુ છે, નમ્રતા ચાલુ જ છે. યોગ અને ભક્તિ પરસ્પર વિરોધી નથી. ભક્તિ પણ યોગ જ છે, ધ્યાન પણ યોગ જ છે, જ્ઞાન પણ યોગ જ છે. જેમ જેમ માનવ ભક્તિ કરે છે તેમ તેમ ધ્યાન આપોઆપ થઈ જાય, પરમાત્માનું સ્મરણ કરતા કરતા ધ્યાન આપોઆપ થઈ જાય, બાહ્ય પદાર્થોમાંથી મન આપોઆપ ઉપરામ થઈ જાય છે, ભગવાનમાં કેન્દ્રિત બને છે. અને જેમ જેમ ધ્યાન થતું જાય અથવા ભગવાનનું સ્મરણ થતું જાય, ભક્તિભાવ વધતો જાય, પ્રેમ પ્રબળતા ધારણ કરતો જાય, તેમ તેમ અંતઃકરણના આવરણો અડતા ચાલે છે, દિવ્ય શક્તિની દ્રષ્ટિની પ્રાપ્તિ આપોઆપ થઈ જાય છે. અને પછી અંતરાત્મામાંથી શુદ્ધતર આત્મજ્ઞાનનો પણ આવિર્ભાવ આપોઆપ થઈ જાય છે. તો ભક્તિથી જ્ઞાન પણ પ્રાપ્ત થઈ જાય, ભક્તિથી ધ્યાન પણ પ્રાપ્ત થઈ જાય, ભક્તિથી યોગનું ઊંચામાં ઊંચું લક્ષ્ય સ્થાન સમાધિ તેનો પણ અનુભવ થઈ જાય, ભક્તિથી શાંતિ પણ મળી જાય, ભક્તિથી ભૌતિક વસ્તુઓની પ્રાપ્તિ પણ સહેલી થઈ જાય ભગવાનની કૃપા થાય તો, અને પારલૌકિક આધ્યાત્મિક વસ્તુઓની પ્રાપ્તિ પણ થઈ જાય, ભક્તિથી મુક્તિ પણ મળે, ભક્તિથી પૂર્ણતા પણ મળે, અને ભક્તિથી વધારામાં ભગવાન પણ મળી જાય, ભગવાનના પણ દર્શન થઈ જાય, આ પણ બધું થઈ જાય છે. એટલે કેટલાય મહાપુરુષો યોગાભ્યાસ કરતા હોય, આત્મવિચાર દ્વારા જ્ઞાનના માર્ગે આગળ વધતા હોય તો પણ ભક્તિનો પરિત્યાગ કરતા નથી, ભક્તિ તો પાછી કરતા મહાપુરુષ. અને એને લીધે મહાપુરુષોની અંદર અનંત શક્તિ આવી જાય છે, ભગવાનની એમના પર કૃપા દ્રષ્ટિ થઈ જાય, ભગવાન એમની રક્ષા કરે, ભગવાન એમનું ધ્યાન રાખે. આપણે તો શું રક્ષા કરવાના હતા, આપણે શું ચિંતા કરવાના હતા સત્પુરુષોની. ભગવાનને આપણા કરતા વધારે ચિંતા છે કે મારો ભક્ત આગળ વધે, મારો ભક્તનું જે હોય તેનું પતન ન થાય. કૌંતેય પ્રતિજાની નમે ભક્ત પ્રણશ્યતિ, ભગવાને ગીતામાં કહ્યું, અર્જુન નિશ્ચયાત્મક રીતે લખી લે, સમજી લે, મારો જે ભક્ત છે તેનો વિનાશ થતો જ નથી, હું થવા જ દેતો નથી. એ જવાબદારી મારી છે, બાળક પડે નહીં એ જવાબદારી માતાની છે, પિતાની છે, જવાબદારી બાળકની નથી. માતા બરાબર ધ્યાન રાખે છે કે નાનું બાળક ક્યાં જઈ રહ્યું, ચૂલા તરફ જઈ રહ્યું છે, સાપ તરફ જઈ રહ્યું છે, કઈ બાજુ જઈ રહ્યું છે. તરત જ બધું કામ છોડીને માતા બેઠી થઈને ઉભી થઈને બાળકને પકડી લે છે. જો બાળક ભયસ્થાન તરફ આગળ વધતું હોય તો આપણે કોણ છીએ ચિંતા કરનાર, ભગવાન ચિંતા કરે. ભક્ત જે ભગવાનને પોતાની મમતાળુ માતા અને પોતાના પવિત્ર પિતા માને છે તે ભગવાન ભક્તની તો રક્ષા કરે, તેને ચોવીસે કલાક જોયા જ કરે છે. ભક્ત ક્યાં જાય છે, કેવો વિચાર કરે છે, કેવું જીવન જીવે છે, એ અધપતનને માર્ગે તો આગળ નથી વધતો, પ્રગતિને માર્ગે ઉત્તરોત્તર આગળ વધે છે કે નથી વધતો, ભગવાન જુએ એવા આયોજનો એના માર્ગની અંદર કરી દે છે. જેવા આયોજનોની આવશ્યકતા એના જીવનમાં પડે પણ એને ક્ષણે ક્ષણે હોય જ, એટલે આપણે ભક્તની ચિંતા કરવાની આવશ્યકતા નથી. ભગવાન પોતે ભક્તની ચિંતા કરે છે, ભક્ત ભગવાનનું ચિંતન, ભક્ત ભગવાનનું ચિંતન કરે અને ભગવાન ભક્તની ચિંતા, ભગવાન ધ્યાન રાખે.
કેવી રીતે?
રસખાન, રસખાન ભક્ત થયા. મુસલમાન હતા પણ કૃષ્ણ ભગવાનના ચારુ ચરણાર બિંદુમાં રસખાનને અસાધારણ પ્રેમ હતો, ભક્તિભાવ. ભગવાન કૃષ્ણના જ જપ કરતા રસખાન, ભગવાન કૃષ્ણના પદો રસખાને હિન્દી જગતની અંદર રચ્યા, હિન્દી ભાષામાં તૈયાર કર્યા. ભગવાન કૃષ્ણની જ આરાધના, ઉપાસના, ભક્તિ કરતા હતા. તીર્થયાત્રા કરતા કરતા એકવાર જગન્નાથપુરી રસખાનજી પહોંચી ગયા. જગન્નાથપુરીના પૂજારીઓને ખબર પડી ગઈ રસખાન હિન્દુ નથી મુસલમાન. બોલો, ભગવાનને ત્યાં હિન્દુ મુસલમાન છે કે આપણે ત્યાં છે? ભગવાનને ત્યાં આ બધું માણસે ઊભું કરેલું. હમણાં અમે ગયા, માતાજીનો સ્વર્ગવાસ થઈ ગયો 4 ઓક્ટોબરે ભાવનગરમાં, 5 ઓક્ટોબરે અગ્નિદાહ દેવાયો. 1.5 મહિના સુધી બીમાર રહ્યા, પછી સ્વર્ગવાસ થઈ ગયો, શાંત થઈ ગયા. તો પછી મેં વિચાર કર્યો કે આપણે માતાજીના અસ્થિ વિસર્જનનું કામ કરીએ, ચાલો એ નિમિત્તે તીર્થયાત્રા. તો 1 મહિના સુધી અમે વડોદરાથી જ નીકળ્યા મોટરોમાં. આપણા વડોદરાના સદગૃહસ્થ સેવાભાવી શ્રદ્ધાળુ પુરુષ છે, પુરુષ રત્ન છે, જશભાઈ. એક મોટર એમની હતી અમારી સાથે, એમની એક મોટરને લઈને અમે ગયા હતા. એ મોટરમાં અમે ગયા, બીજી એક મોટર હતી રાજકોટની, નીકળ્યા. તો કેટલાય તીર્થોમાં અમે ગયા. ઉત્તરમાં ઋષિકેશ, હરદ્વાર, દેવપ્રયાગ, મસૂરી, દેહરાદૂન, અને ત્યાંથી માંડીને પછી પૂર્વમાં કલકત્તા સુધી, દક્ષિણેશ્વર, બેરૂર મઠ, કામાર પુકુર, જયરામ વાટી, બધે જ ગયા. અમે રસ્તામાં કાશી પણ ગયા, અલ્હાબાદ, ચિત્રકૂટ, કાશી ગયા, બોધી ગયા. તો ચિત્રકૂટ પછીથી કાશી પણ ગયા અમે. તો કાશીમાં કાશી વિશ્વનાથનું મંદિર ઘણું પ્રખ્યાત છે. જે કાશી જાય એ કાશી વિશ્વનાથના મંદિરના દર્શન અવશ્ય કરે. નાની નાની ગલીઓ, આ તો બહુ સારી ગલીઓ છે, નાનકડી જ ગલીઓ, સીધી ચાલી જાય મંદિરમાં જવા માટે. કોઈ વાર સામેથી આખલાઓ આવતા હોય, ગાયો આવતી, પ્રેમની ગલી એવી જ છે સાંકડી. પ્રેમની જે ગલી છે ને ભગવાન સુધી પહોંચવાની, એવી જ સાંકડી છે, અને વાંકી ચૂકી પણ. કોક વાર આખલાઓ એમાં પણ આવતા હોય અહંકારના, કોઈ વાર આપણને આખલાઓ ગોથા ખવડાવે અહંકારના આવે, જો જાગ્રત ન હોય તેની અંદર પણ આવતા હોય છે, જાગ્રત હોય તે આગળ ચાલે છે. પણ એ મંદિરમાં અમે જયારે દર્શન કરવા ગયા ત્યારે અમે ત્યાં એક વિચિત્ર વાત જોઈ. મારું ધ્યાન એ બાજુ તરત ચાલ્યું ગયું, કારણ કે બહાર એક બોર્ડ માર્યું, કાશી વિશ્વનાથનું મંદિર એટલું બધું ચીકણું છે, ભીનું રહે છે ને ચીકણું, બધા જ જાય ને માણસો એટલે સાથે ગંદકી લેતા જાય, તો બધું બહુ ચીકણું. જો જરાક આપણે ગફલતમાં હોઈએ તો નીચે પડીને ફ્રેક્ચર થતા વાર લાગે, સંભાળીને ચાલવું પડશે. અને માણસો પડા પડી, મેં કહ્યું હતું ને એકવાર પ્રવચનમાં કે ન અડવું હોય તો પણ અડવું, તમારે ઘણું ના અડવું હોય પણ પાછળ વાળ અડી જાય, તમને ઉપર પડી જાય, પછી કઈ સંકોચે એમને ન થાય. તો રોજનું ત્યાં છે, રોજનું મંદિરોમાં આવું તો બધું ચાલ્યા કરે. કોઈ આપણને કોણીઓ મારે, કોઈ ઉપર ચડી જાય, કોઈ આમ કરી જાય, આપણે આમ જતા રહીએ, ખબર જ ન પડે. આવું બધું થયા કરે, બહુ ભીડ હોય ને ત્યાં, કેટલાક ગઠિયાઓ પછી ખિસ્સા પણ ચાપી જાય. જુદી જુદી જાતના માણસો તો આવવાના ને ત્યાં. કાશી વિશ્વનાથમાં આ બધું હતું, છતાં અમારે માટે થોડી જગ્યા થઈ એટલે અમે દર્શન કર્યા. સારું, જઈએ મંદિરમાં એટલે દર્શન તો કરવા જ જોઈએ. સંભાળીને ચાલ્યા એટલે પગને કાંઈ ઈજા થઈ નહીં, કોઈને થઈ નહીં, ભગવાને રક્ષા કરી. પણ બહાર નીકળ્યા ને જોયું અમે તો મંદિરની બહાર જે દિવાલ હતી ત્યાં સૂચના પત્ર લખેલું, અંગ્રેજો દર્શન કરી શકે નહીં. બોલો, કેવી વાત છે? અંગ્રેજો દર્શન કરી શકે. અરે ભાઈ, અંગ્રેજોને ત્યાં તો હવે હરે કૃષ્ણ મંદિરો થઈ ગયા મોટા મોટા, લંડન ને અમેરિકામાં બધે જઈને જોઈ આવજો ને. અને તમે તો મોટા શું કરવાના હતા, અંગ્રેજો એવી રીતે ધોત્યા, આગળ પાટલી ને પાછળ કાછડી વાળા પહેરતા થઈ ગયા છે, અને અંગ્રેજો હાથમાં ગૌમુખી વાળી માળાઓ, જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ કરે છે. બોલો, અને અંગ્રેજોમાં ના કેટલા એવા જે છે ભક્તો, હરિભક્તો, એમણે માઉસ છોડી દીધા, એમણે દારૂ શરાબ મૂકી દીધા. બોલો, વ્યભિચાર મૂકી દીધા. પરણેલા હોય તો પત્નીને વફાદાર રહે, પત્ની હોય તો પતિને વફાદાર રહે, અને નાના નાના છોકરાઓ એમને પણ આવા પોશાકો પહેરાવે છે, માથે મુંડન ચોટલી, કંઠી જમી. નાના નાના છોકરાઓ પણ મંદિરોમાં જઈને જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ કરે. આપણને થાય કે આ ભક્તોના જન્મો હવે ભારતમાંથી થોડાક આ બાજુ ટ્રાન્સફર થયા કે શું થઈ ગયું, અમેરિકા ને ઇંગ્લેન્ડ તરફ આવવા લાગ્યા છે, એવું આપણને. એટલા બધા પ્રેમથી કીર્તન કરે, આરતીઓ ઉતારે. બહુ અહીંયા હિન્દુસ્તાનમાં પણ તમે જુઓ, કોઈ વાર મુંબઈમાં જુહુ પર મોટું મંદિર એમનું છે, જોજો. અને એ જ રીતે એવું જ મોટું મંદિર વૃંદાવનમાં પાછું રમણ રેતી બંધાયેલું છે, જોવા જેવું છે. તો આવા અંગ્રેજો, અંગ્રેજો એટલે કાંઈ બધા ખરાબ છે એવું થોડું છે, સારા પણ છે. પણ એમને માટે આ મંદિરમાં પ્રવેશ કરવાની બંદી ફરવામાં આવી. 1980-81 પણ આવું જ છે પ્રતિબંધ. તમને બહુ વિચાર આવી ગયો, આવું કેમ અત્યારે પણ આવું? તે અંગ્રેજો બહારથી નાની સરખી બારી જેવું કર્યું છે, ત્યાંથી આમ દર્શન કરી શકે, અંદર ના આવી શકે. કઈ નહીં, કેટલાક અંગ્રેજોને અમે જોયા પણ ખરા, દર્શનાર્થીઓ હતા, દૂરથી પછી આમ દર્શન કરીને સંતોષ માનીને ચાલી નીકળતા હતા. કે ભાઈ આપણને પ્રતિબંધ છે તો આપણે કઈ સત્યાગ્રહ થોડો કરવો છે, કઈ નથી કઈ. પણ ભગવાન તો સૌના છે, ભગવાનના દર્શનનો સૌને અધિકાર છે, કોઈને કોઈના ઉપર પ્રતિબંધ ફરમાવી શકાય નહીં. છતાં અત્યારે ચાલે છે આવું ભારત પછી. એમ રસખાન મુસલમાન મુસલમાન હતા પણ એ તો ભક્ત બની ગયેલા, કૃષ્ણ ભક્ત. એમને જોયા પૂજારીઓએ, તરત કહ્યું તમે દર્શન નહીં કરી શકો, મંદિરમાં નહીં આવી શકો, બહારથી જોવા હોય તો જુઓ ભગવાન. અમારા ભગવાન અબડાઈ જાય. બોલો ભગવાન કદી અબડાય? શું લાગે તમને, અબડાય કદી કે આપણે અબડાઈએ? ભગવાન ક્યાંથી અબડાય? ભગવાન તો પરમ પવિત્ર, જે મલિન હોય તેને પણ પવિત્ર કરવાની શક્તિ વાળા છે, એને અભળવાનું કેવું. પણ પૂજારીઓએ આવું કહ્યું તો રસકાને કહ્યું કાંઈ વાત, જેવી તમારી આગળ, હું કાંઈ બળજબરી કરવાનો નથી, બહાર બેસી રહીશ. તો રસખાન બહાર બેસી રહ્યા જગન્નાથપુરીના મંદિરની બહાર. વિશાળ મંદિર છે જગન્નાથપુરી, થોડીક દૂર ત્યાંથી જઈએ તો વિશાળ સમુદ્ર છે. જગન્નાથના મંદિરની બહાર રસખાનજી પ્રભુનું સ્મરણ કરતા કરતા બેઠા. હે પ્રભુ, તમારી આવી ઈચ્છા છે તો એમાં મને સંતોષ, તમારે મને બહાર બેસાડવો હોય તો કઈ નહીં, બહાર પણ બેસાડો તો ખરો. ને બહુ સારું, ઘણા માણસોને બહાર બેસવાનું પણ સૌભાગ્ય મળતું નથી. તો મને આટલી દૂર તમે લાવ્યા આ પવિત્ર તીર્થમાં અને મંદિરની બહાર બેસાડ્યો, તમારી મારા પર એટલી કૃપા તો છે જ, બહુ સારું, બેસી રહે અને સ્મરણ કરવા. પૂજારીઓને ગર્વ થયો કે જોયું આવતો તો અંદર પણ કેવો રોક્યો, અંદર અંદર વાતો કરવાની. એ દિવસે રાત્રે મંદિરના જે સર્વથી શ્રેષ્ઠ પૂજારી પ્રથમ કક્ષાના હતા એને સ્વપ્ન આવ્યું. સ્વપ્નમાં કોઈએ કહ્યું કે અરે મારા ભક્તને તે રોક્યો અંદર આવતો, તારા એકલાનો ઠેકો છે કાંઈ, અહીંયા બેઠો છે તું ઠેકેદાર બનીને મારો. એ ભક્ત બહાર બેસી રહ્યો છે સવારથી, આજે આખી રાત બહાર બેઠો છે, અંદર બોલાવેલા, એને દર્શન કરવાનો અવસર આપ. કેટલે દૂરથી આવ્યો છે, વૃંદાવનથી, તે જગન્નાથપુરી આવ્યો છે મારા પ્રેમથી પ્રેરાઈને, તો એના ભાવને શું સમજવાનો હતો? બોલાવેલા, જાણે તો આંખો ચોળી જાગ્યો, વળી પાછો સૂતો કે આવા સ્વપ્ન તો આવ્યા જ કરે, સ્વપ્ન બધા જ સાચા માનીએ તો કોઈ વાર સ્વપ્ન મેમ આવે કે યોગેશ્વરજી આવ્યા છે અલકાપુરીમાં, 1,000 રૂપિયા 10,000 રૂપિયા લઈને આપ્યા કાલને, કાલ બધા સ્વપ્ન કઈ આચા બનાય છે, લઈને જવાય છે આપણાથી, વિચાર કરીએ. પણ જો એવું સ્વપ્ન આવે કે યોગેશ્વરજી મહારાજ આવ્યા છે, અલકાપુરીમાં રહ્યા છે, અરુણોદય સોસાયટીમાં છે, 55 નંબરનો બંગલો છે, મળવાનો ટાઈમ આવો છે, કાલે ને કાલે જજે, હજુ તું ગયો નથી, 10,000 રૂપિયા માગી લાવજે એમની પાસે, તો તરત જઈએ, ક્યારે હાડા ગયા થાય, ક્યારે મળવા આપવાના છે એવું સ્વપ્ન આવે તો વિચાર કરીએ, પણ લેવાના છે તો કહીએ યોગેશ્વરજી મને આવું સ્વપ્ન આવ્યું, લાવો ગમે એમ કરો બાપા. પાછો પેલો પૂજારી સૂતો, એને ફરી વાર સ્વપ્ન આપ્યું ભગવાને, સુઈ ગયો, ઉઠ આળસ ન કર, આખી જિંદગી ઊંઘવામાં તે વેડફી નાખી, થોડું ભજન કર અને સવાર થાય એટલે તરત ભક્તને અંદર લઈ આવજો, એ મારો સાચો ભક્ત. હવે સવાર પડ્યું ત્યાં સુધી હવે પૂજારીને ઊંઘ આવી નહીં, એને પૂજા પૂજારીઓ પોતાની આંખ નીચેના હતા, એને વાત કરી કે આવું સ્વપ્ન આવ્યું. તો બીજા બે પૂજારી હતા, એમણે પણ કહ્યું અમને પણ આવું સ્વપ્ન આવ્યું. બોલો, એકને આવે તો કદાચ ન માને, પણ બીજા બે ને પણ એવું જ આવ્યું. એવી વાત છે? તો કે એવી વાત છે. તો કે શું કરશું? તો કે ચાલો બીજું શું થાય. તો કે ના, આજનો દાડો રાહ જોઈએ. એક દિવસ રાહ જુઓ તો બીજે દિવસે પણ એવું જ સ્વપ્ન એ પૂજારીનું આવ્યું કે હજુ તો માનતો નથી. અને પેલા બે પૂજારીઓને પણ એવું જ સ્વપ્ન આવ્યું. તો કે શું કરીએ? તો કે એક દાડો વધારે જુઓ, વધારે જોયો. તો ત્રીજે દાડે એવું જ સ્વપ્ન ત્રણેય જણને પાછું આવ્યું. પણ કહ્યું જો ભગવાનનો આદેશ નહીં પાડીએ તો અમંગલ થઈ જશે, માટે ચાલો નીકળ્યા. બાર રસખાન ત્રણ દિવસથી ત્રણ રાતથી બેઠેલ છે, ખાધા વગર, પાણી પીધા વગર. શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ, ઓમ શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ, ઓમ શ્રી કૃષ્ણ શરણમ મમ. સ્મરણ કરતા અખંડ સ્મરણ મહામંત્ર છે, આ મહામંત્ર છે, એનું અખંડ સ્મરણ કરતા. આમ મુસલમાન, પણ દિલ મુસલમાનનું નહીં. સ્મરણ ત્યાં પૂજારીઓ આવે, ચાલો ક્યાં મંદિરમાં, ના મારાથી ના, તમારું મંદિર અબડાઈ જાય, તમારા ભગવાનને દોષ લાગે. તમે પહેલા કહ્યું એવું, હું તમારા માર્ગમાં અંતરાય ઉભો કરવા નથી માંગતો, તમારા જે નિયમ હોય તેનું પાલન કરો. કોઈ પણ માણસના, કોઈ પણ સમાજના નિયમો હોય એની વિરુદ્ધ હું જવા નથી માંગતો. મને ઘણી વાર શીખ ભાઈઓ પોતાને ત્યાં પ્રવચનો કરવા લઈ જાય, શીખ ભાઈઓના ગુરુદ્વારા પર, એમના મંદિરને ગુરુદ્વારા પર લઈ જાય, તો હું જઉં. ઘણી વાર જોઉં, કેટલી વાર ગયો હોઈશ. મને કહ્યું યોગેશ્વરજી સેના પર બોલશો? મેં કહ્યું સેના પર બોલું તો તમને વધારે સારું લાગે, એ કહો. ગુરુ ગ્રંથ સાહેબ પર બોલો કે નાનક દેવ પર બોલો? આપણે નાનક દેવ પર બોલશું, ચાલો. બહુ સારું. પણ હું જયારે ગુરુદ્વારા સુધી જઉં ને, એટલે એક બે ભાઈઓ જે મને લેવા આવ્યા હોય કે યોગેશ્વરજી ખબર તો છે ને? મેં કહ્યું ખબર છે, હું લાવ્યો છું. તરત મોટો રૂમાલ કાઢું ખિસ્સામાંથી, માથે લપેટી. કન્વેન્શન એવી છે એમની, એવી પરંપરા છે. તમે શીખોના મંદિરમાં ઉગાડે માથે જઈ શકો જ નહીં, એક રૂમાલ પણ માથે નાખવો પડે, છેવટે ટોપી પણ પહેરવી પડે. એકવાર મારે પ્રવચન કરવાનું, એક કલાક સુધી મેં કોઈ પ્રવચન કરીશ તો રૂમાલ આગો પાછો થઈ જાય, એટલે એક ભાઈની ટોપી ડુપ્લિકેટ હતી, એક માગીને મેં ટોપી પહેરીને પ્રવચન કર્યું. હા, મસૂરીમાં ગુરુદ્વારામાં 4-5 હજાર જેટલા શીખો બેઠેલા, એમનું જે માન આદરથી એ જે જુએ છે પોતાની વાતને, આપણે એનો વિરોધ નહીં કરવો જોઈએ. મેં ટોપી ત્યાં મને કે યોગેશ્વરજી તમે આ બધું જાણો? સારી રીતે જાણું એટલું જ નહીં, માનવું પણ ખરું. એટલું જાણવાથી શું ફાયદો? જાણ્યું તો ખરું, માન્યું નહીં. માનું છું, તમારી લાગણીને હું દુભાવું. અને જયારે ગુરુદ્વારાની બહાર આવ્યો ત્યારે પછી કાઢી નાખ્યો, પેલો લો ટોપી, હવે વાંધો નથી. આ બહારનો જે ગુરુદ્વારો ભગવાનનું દ્વાર છે ત્યાં ઉગાડા માટે આપણે ફરી શકીએ, આમનો એવો નિયમ છે. એટલે આપણે કરવું જોઈએ. આપણા મંદિરમાં જઈએ તો ચંપલ બુટ એક બાજુ મૂકવા જોઈએ, પણ ચર્ચમાં ખ્રિસ્તીઓના મંદિરમાં જાઓ તો પહેરીને છે ટંગરુદી પહોંચી જાઓ, કશો વાત. તો કે ના, અમને આવું સ્વપ્ન આવ્યું છે, તમે તો પરમ ભક્ત છો, અમારો બહુ અપરાધ થઈ ગયો, ચાલો આવો. રસખાનું ઉભા થઈને મંદિરમાં ગયા, દૂરથી પ્રભુના દર્શન કર્યા, આંખમાંથી પ્રેમાશ્રુ વહ્યા ગયા. ઓ પ્રભુ, આટલી બધી કરુણા તમારી, મારે માટે આટલી બધી ચિંતા, આટલે દૂરથી હું આવ્યો તમારા દર્શન સિવાય જાણ તૂટો પાછો. મને કાંઈ વસવસો નહોતો, પણ તમને કેટલી ચિંતા મારે માટે થઈ. આ પૂજારીઓના હૃદયના પરિવર્તનો કર્યા, અને હૃદયના પરિવર્તન કરીને તે જ પૂજારીઓ જેમણે મને અંદર પ્રવેશ કરવાની ના પાડી હતી, તેમની દ્વારા તમે મને અંદર લઈ જવાને માટેનું આયોજન કર્યું, ધન્ય છે. દર્શન કરીને પછી રસખાનજી ચાલી નીકળ્યા જગન્નાથ. તો પરમાત્માની ભક્તિ, પરમાત્માનો પ્રેમ જેના હૃદયની અંદર જાગે છે, ભગવાન તેનું બધું ધ્યાન રાખે છે, બધું ધ્યાન બેઠે બેઠે ખવડાવે છે. લો, અમારો જ દાખલો છે, બીજે ક્યાં હોદવા જવાનું? હા, પ્રત્યક્ષ જ જોઈ લો. હમણાં અહીંથી ઉઠશું એટલે મોટર અમારી છે, બેહવાના લો. હા, અને ઘેર જઈને તૈયાર હશે બાળું ખાધું અને ખાટલેથી પાટલે પાટલેથી પણ સર્વિસ પૂરી કરવી પડે. આ સરકારી નોકરી 8 કલાક ની ઘણા પૂછું કેટલા કલાક તો કે 8 કલાક. બોલો રવિવાર કે રજા. હવે કાલે 26મી હોલીડે. આ 30મી તો કે રજા લો. અને કોઈ મરી જાય ત્યારે હડતાલ પડે એ જુદું. પછી અમારે આવું કશું. અમારે 24 કલાકની ડ્યુટી, ભગવાનની 24 કલાકની ડ્યુટી, 8 કલાક નહીં 24 કલાક, રાતે દિવસે અખંડ. અત્યારે વાત કરું આંખ આગળ જગદંબાનું સ્વરૂપ રે. અત્યારે આ વાત કરું આંખ આગળ જગદંબાનું દિવ્ય સ્વરૂપ જોયા કરું. બે કામ એક સાથે થયા કરતા હો. રસ્તે ચાલતો હો, મોટરમાં બેઠો હો, સૂતો હો, પલંગ પર ગમે તેમ કરતો હો, સ્વરૂપ સામે જ હો અખંડ. 24 કલાકની ડ્યુટી, 24 કલાક તેનું કામ. બોલો ત્યારે પાટલેથી ખાટલે ને ખાટલેથી પાટલે. એમને એમ કઈ પાટલેથી ખાટલે. રવિવારની રજા નહીં. કાલ 26મી છે પણ અમારી તો ડ્યુટી ચાલુ છે. ભગવાનને ત્યાં 24 કલાકની નોકરી ને અખંડ નોકરી ને જ્યાં લગી જીવીએ ત્યાં લગી. તમારે તો 58, 55, 60 થાય એટલે ઘેર. અમારે એવું કશું નહીં. જેટલા વખત સુધી જીવીએ ત્યાં લગી છેલ્લા શ્વાસ સુધી ભગવાનનું નામ, ભગવાનનું જ કામ. બોલો કેવી નોકરી છે આ? ત્યારે આ પેન્શન, સમજી ગયા? પ્રોવિડન્ટ ફંડ, પેન્શન બધું પછી પાકે. પેલા તો એક ધારી કરવી જ પડે, એ વગર કશું છે જ નહીં. તમે પકડો ભગવાનને પણ એવા પકડી રાખો કે પછી એ તમને પકડીને છૂટી શકે જ નહીં. એને ઈચ્છા જ ન થાય જવાની. જેમ તમે એને છોડવાની ઈચ્છા ન કરો એમ એ પણ તમને છોડવાની ઈચ્છા ન કરે. એવો પ્રેમ તમારો જોઈએ, એવી લગન જોઈએ તો બેઠે બેઠે પણ ખાઈ શકો, બેઠે બેઠે પણ પૈસા આવે. તમને આવે છે કે નહીં? અમારે આ ટેબલ પર રોજ થોડા થોડા આવે છે. આજે તમારામાં પણ થોડા મૂકવાના ખરા. બેઠે બેઠે શું? કોઈ નોકરી, કોઈ ધંધો, કોઈ દુકાન અમારી, કોઈ કારખાનું, બીજું આ જ કારખાનું. અને આવું તો કરતા કરતા 40 વર્ષ થઈ જાય. નોકરી કેટલી પાકી ગઈ બોલો? હા ને? તો શું કામ ચિંતા કરો છો? શું કામ ભયભીત બનો છો? પ્રભુનું શરણ લઈ લો, એનું સ્મરણ કરો. કલિકાલમાં તો જલ્દી બધું વળતર મળી જાય છે. તરત થોડું કરીએ ને વધારે ભગવાન માની લે, કૃપા એની આવે છે. એ કૃપારૂપી કલ્પ વૃક્ષ, એના છાયા નીચે જે બેસે, જીવનમાં એને અશાંતિ નથી, જીવનમાં એને દુઃખ નથી, જીવનમાં એને ક્લેશ નથી, જીવનમાં એને ભય નથી. કારણ કે જીવનમાં એને પછી એની કોઈ જવાબદારી નથી, બધી જવાબદારી ભગવાનની થઈ જાય છે. પાવર ઓફ એટોર્ની લખી આપો પછી જવાબદારી તમારી છે. પછી તો પેલા બે કે એક જેને નામે તમે પાવર ઓફ એટોર્ની લખ્યા તે ચક્કર ખાવાના કોર્ટના. બોલો તમારે શું? બેઠા મત્તુ મારી આપ્યું. પણ મત્તુ મારવું એ કેટલી મોટી વાત છે? ભગવાનને તમે પાવર ઓફ એટોર્ની લખી આપો, કુલ મુખત્યાર તમારા બનાવો જીવનના, એનું શરણ લઈ લો, ખલાસ. પછી બધા કામ તમારા એ જ કરશે. આ કરવાની આવશ્યકતા છે. પછી ભગવાન શક્તિ આપે છે, ભગવાન ભક્તિ આપે છે, ભગવાન જ્ઞાન આપે છે, ભગવાન શાંતિ આપે છે, ભગવાન સિદ્ધિ આપે છે, ભગવાન રિદ્ધિ આપે છે, ભગવાન મુક્તિ આપે છે, ભગવાન બધું જ આપે છે. શું નથી આપતા એ જ સવાલ. પણ ભક્તનું મન ભગવાન સિવાય બીજા ક્યાંય પદાર્થમાં જતું નથી. એ કોઈ સિદ્ધિને મહત્વ આપે. ગીતામાં ભગવાને કહ્યું અધ્યાત્મ યોગનો સાધક પણ ધ્યાન કરતા કરતા પરમાત્માનું દર્શન પોતાની અંદર કરે અને બહાર પણ પરમાત્માની ઝાંખું કરતો થઈ જાય. સર્વભૂતસ્થમાત્માનમ સર્વભૂતાની ચાત્મની ઇક્ષતે યોગ યુક્તાત્મા સર્વત્ર સમદર્શન યુમાં પશ્યતિ સર્વત્ર સર્વમ ચ મયિ પશ્યતિ તસ્યાહમ ન પ્રણશ્યામિ સચમે ન પ્રણશ્યતિ. આદર્શ યોગી બધે મને જુએ છે, સર્વની અંદર સર્વદા રૂપમાં મારું દર્શન કરે છે. સૂતી વખતે, ચાલતી વખતે, ઊંઘતી વખતે, ખાતી વખતે, બોલતી વખતે, સર્વાવસ્થામાં, સર્વ સ્થળોમાં, સર્વ ક્ષણોમાં એની ચિત્તવૃત્તિનું અનુસંધાન મારી સાથે ચાલુ રહ્યા કરે છે. આદર્શ યોગીનું વર્ણન. આદર્શ ભક્તની જે સ્થિતિ છે તે જ સ્થિતિ આદર્શ યોગીની થઈ જાય. પરમાત્માનું અખંડ અનુસંધાન યોગથી કરો, ભક્તિથી કરો, જ્ઞાનથી કરો. કરવાનું તો છેવટે આ જ છે કે પરમાત્માનું અખંડ 24 કલાકનું અનુસંધાન.
તો બધા કામ થઈ જાય, આપોઆપ થઈ જાય.
પરમાત્માની પરમ કૃપાનું અવતરણ આપોઆપ જીવનમાં થાય અને જીવન પછી આનંદમય બની જાય. ભગવાન કહે છે આ યોગ છે, અને આ યોગ કરવાને માટે જીવનની અંદર તૈયાર થવું. માનવ જીવન આને માટે જ, પરમાત્માની સાથેનું જોડાણ, પરમાત્માની સાથેનું અખંડ અનુસંધાન, જીવનું શિવની સાથેનું સંમિલન, એને માટે માનવ જીવન છે. એ મૂળભૂત હેતુને અથવા આદર્શને દ્રષ્ટિ સમક્ષ રાખી અને માનવે આગળ વધવું જોઈએ. મનમાં વિચાર કરવો જોઈએ કે મનુષ્ય જીવનમાં હું છું, મારા જીવનની અંદર મારે શું કરવાનું છે. મારા જીવનની અંદર મારે કોઈ પણ પ્રકારનું ખરાબ કામ કરવાનું નથી. કોઈને હું સુખ ના આપી શકું તો દુઃખ તો આપવાનું જ નથી. કોઈનું સુધારી ન શકું તો બગાડવાનું તો છે જ નહીં. કોઈને લાભ ન પહોંચાડી શકું તો હાનિ તો કરવાની જ નથી. હું મિત્રોને વધારી ન શકું તો શત્રુઓની સંખ્યા તો મારે વધારવાની છે જ નહીં. જો હું કોઈને છાયા ના આપી શકું તો એની છાયાને જૂટવી લઉં એવી દુષ્પ્રવૃત્તિ તો મારે કરવાની છે જ નહીં. ભગવાનને યાદ કરવાના, ભગવાનની સાથે સંબંધને બાંધવાનો, અને બને તો કોકનું સારું કરવાનું. એટલે જીવનની અંદર સંકલ્પ કરે છે ભગવાનને શોધવાનો, ભગવાનની પાસે પહોંચવા, અને સંકલ્પથી પ્રેરાઈને ધ્યાન ધારણા ભક્તિ નામ સ્મરણ એવી અંતરંગ સાધનાનો આધાર લે છે. એવી અંતરંગ સાધનાનો આધાર લેવાથી ભક્ત પોતાના જીવનનું શ્રેય સાધી શકે, ભક્ત પરમાત્માની પાસે પહોંચી શકે અને પરમાત્માની પરમ અનુકંપાને પામી પોતાના જીવનને કૃતાર્થ બનાવી શકે. સગળે રામને શોધે, સગળે ભગવાનના દર્શન કરવા માટે અધીર બની જાય, સગળે પોતાની શાંતિરૂપી સીતાને ખોજે, સંતોને મળે, સંતોને પૂછે ભગવદ્ દર્શન કેવી રીતે થાય, ભગવદ્ દર્શન કરવા માટે કેવી સાધનાનો આધાર લેવો જોઈએ, સંતોનું મંગલ માર્ગદર્શન માંગે. સંતોના માર્ગદર્શનથી જ આગળ વધાશે ને, આપણને તો કઈ ખબર નથી. સંતોને ખબર છે થોડી અથવા વધારે, આપણા કરતા તો થોડી વધારે ખબર છે જ ને, તો એ આપણને રસ્તો બતાવે છે. આ માર્ગે જાઓ, આ મંત્રનો જપ કરો, મન એકાગ્ર નથી થતું તો આમ કરો, એથી મન એકાગ્ર થશે, આપણા માર્ગને સરળ બનાવે છે. તો સંતોના ચરણોમાં શ્રદ્ધા ભક્તિ રાખી, સંતોનું મંગલ માર્ગદર્શન માગી અને પરમાત્માને માર્ગે આગળ જે વધે એ જીવનમાં સુખી થાય. જીવનમાં ભગવાનની ખોજ કરે છે, શોધ કરે છે. રામ સૌની અંદર રમનારા પરમાત્માની શોધ કરે છે, સૌનું આકર્ષણ કરનારા શ્રી કૃષ્ણને શોધે છે જીવનમાં, તો એના ઉપર પ્રભુની કૃપા છે. હું તો શોધું છું સગળે રામ રે, શ્યામલ ગીરી તારી, હું તો શોધું છું સગળે. Yeah. ત્યારે યોગનો સાધક ધ્યાનની સાધનામાં સહેલાઈથી આગળ વધે અને એને પોતાની અંદર તથા સર્વત્ર પછી ભગવત દર્શન થવા લાગે. શરૂઆતમાં પોતાની અંદર ભગવાનનું દર્શન થાય ને પછીથી ચરાચર જગતની અંદર ભગવાનનું દર્શન થાય અને પછી ચરાચર જગત ભગવાનમય, ભગવાનનું જ સ્વરૂપ ચરાચર જગતની અંદર એ પોતે અનુભવ. આત્મઉપમેન સર્વત્ર સમમ પશ્યતિ યોજુ સુખમ વા યદી વા દુઃખમ સહયોગી પરમો મત. પોતાને જે રીતે સુખ દુઃખ થાય છે તે રીતે બીજાને પણ સુખ દુઃખ થાય છે, એ રીતે પોતાનો જ આત્મા પોતાના જેવો જ આત્મા સૌની અંદર છે એમ માની આત્મભાવથી આપણે બધા એકમેક સાથે સંકળાયેલા છીએ એ પ્રકારનો અનુભવ યોગી કરે છે પોતાના જીવનની અંદર. આવતીકાલે એ વિષયના અનુસંધાનમાં આગળ વાર્તાલાપ કરીશું. ઓમ સર્વેષાં શાંતિર્ભવતુ. હે પ્રભુ, સૌ કોઈને શાંતિની પ્રાપ્તિ થાય. સર્વેષાં પૂર્ણં ભવતુ. હે પ્રભુ, સૌ કોઈને પૂર્ણતાના માર્ગે આગળ વધવાની પ્રેરણા આપો. સર્વેષાં મંગલં ભવતુ. હે પ્રભુ, સૌ કોઈ પવિત્ર વિચારોથી પવિત્ર ભાવોથી પવિત્ર કર્મોથી સંપન્ન બનો સર્વેષાં કલ્યાણં ભવતુ હે પ્રભુ જગતમાં સૌ કોઈને તમારી કૃપાની પ્રાપ્તિ થાવ કોઈને પણ દુઃખની પ્રાપ્તિ ના થશો ત્રણ પ્રકારની શાંતિ આપો શરીરની શાંતિ મનની શાંતિ આત્માની શાંતિ ઓમ શાંતિ શાંતિ શાંતિ